આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્કાર શ્રોતા મિત્રો, 9 એપ્રિલ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ગઈકાલે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન સંપન્ન થયું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આસામમાં સૌથી વધુ 84.42%, પુડુચેરીમાં 86.92% અને કેરળમાં 75.01% મતદાન નોંધાયું હતું. કેરળની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદારોએ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરવા મતદાન કર્યું છે. આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારો મેદાનમાં હતા. શાંતિપૂર્ણ મતદાન માટે 31,940 મતદાન કેન્દ્રો પર 1.5 લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ કેન્દ્રો પર માઇક્રો ઓબ્ઝર્વર દ્વારા નજર રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના નેતૃત્વમાં ભાજપ આસામમાં હેટ્રિક જીત મેળવવા માગે છે, જ્યારે કોંગ્રેસ ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને સત્તા હાંસલ કરવા ઈચ્છે છે. કેરળની તમામ 140 બેઠકો પર 883 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું LDF ત્રીજીવાર સત્તામાં આવવા ઈચ્છુક છે, જ્યારે કોંગ્રેસ નેતૃત્વ હેઠળનું UDF પોતાની ખોવાયેલી સત્તા મેળવવા મહેનત કરી રહ્યું છે. ભાજપ પણ અહીં પોતાની તાકાત વધારીને આગળ આવવા માગે છે. પુડુચેરીમાં 30 બેઠકો પર 294 ઉમેદવારો મેદાનમાં છે. NDA અહીં સત્તા જાળવી રાખવાનો ઈરાદો ધરાવે છે. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધના પગલે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલની કટોકટી સર્જાય છે, ત્યારે ભારત પણ ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. આવા સમયે ભારતે પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં સ્વનિર્ભરતા તરફ આગેકૂચ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તમિલનાડુના કલપકમમાં સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરે ક્રિટિકલિટી હાંસલ કરી લીધી છે. ભારતની આ સિદ્ધિની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર તેની જાહેરાત કરી અને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો, એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા હતા. તમિલનાડુના સ્વદેશી કલપકમ રિએક્ટરે વીજળી બનાવવા માટે જરૂરી ગરમી પેદા કરવાની ક્ષમતા મેળવી છે. આ સાથે ભારતના પરમાણુ કાર્યક્રમના જનક ગણાતા ડોક્ટર હોમી ભાભા દ્વારા કલ્પિત 3 તબક્કાના પરમાણુ ઉર્જા કાર્યક્રમના બીજા તબક્કામાં ભારતે પ્રવેશ કર્યો છે. ભારતના પરમાણુ પ્રવાસમાં આ ઐતિહાસિક પગલું છે, જે આગામી દાયકાઓમાં દેશમાં ઉર્જા ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવશે. આ સિદ્ધિ સાથે ભારત વર્તમાન 8 ગીગાવોટની ઉર્જા ક્ષમતાને વર્ષ 2047માં વધારીને 100 ગીગાવોટ સુધી લઈ જવામાં સફળ થશે. ભારતે કલપકમમાં આ રિએક્ટર પર 2004માં કામ શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટ કેટલાક વર્ષોમાં પૂરો થવાની અપેક્ષા હતી, પરંતુ કેટલાક ટેકનિકલ પડકારો, સુરક્ષા સંબંધી તકેદારીઓ, ઉપકરણોની જટિલતા અને વિલંબના કારણે તેને પૂરો થવામાં 22 વર્ષ લાગ્યા છે. કલપકમ રિએક્ટર દેશના વિશાળ થોરિયમ ભંડારમાં છુપાયેલી ઉર્જાનો ઉપયોગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના પ્રદેશમાં મળી આવેલા થોરિયમના વિપુલ જથ્થાના ઉપયોગથી પરમાણુ ઉર્જાનો વ્યાપ પણ વધશે. દુનિયાનો 25% થોરિયમ ભારતમાં છે, ત્યારે કેન્દ્ર સરકારનું લક્ષ્ય થોરિયમ આધારિત ઉર્જા સિસ્ટમ વિકસાવવાનું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી કતારની 2 દિવસની સત્તાવાર યાત્રાએ ગયા છે. થોડા દિવસો પહેલાં ઈરાને ગેસ પ્લાન્ટ પર ભયાનક હુમલો કરીને કતારના ગેસ ઉત્પાદનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કતાર આ હુમલાને કારણે તેઓની કુલ નિકાસના 17% જેટલો કાપ મૂકવા મજબૂર થયું છે. ત્યારે હરદીપસિંહ પુરીની આ મુલાકાત બંને દેશો માટે અને ભારતના ગેસ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ભારત કતાર પાસેથી કુલ જરૂરિયાતના 40% લિક્વિડ નેચરલ ગેસ એટલે કે LNG ખરીદે છે. પેટ્રોલિયમ મંત્રી ત્યાં પુરવઠા બાબત મહત્વની વાતચીત કરશે. કતાર એનર્જીના રિપોર્ટ મુજબ નુકસાનગ્રસ્ત પ્લાન્ટને રિપેરિંગ કરવામાં 3-5 વર્ષનો સમય લાગી શકે તેમ છે. આવી સ્થિતિમાં ભારત તરફ આવતો ગેસ સપ્લાય ન અટકે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે, તેથી આ મુદ્દે ચર્ચા કરવા માટે હરદીપસિંહ પુરી કતારના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. કેન્દ્ર સરકાર હવે દેશને માત્ર એક દેશ પર નિર્ભર રાખવા નથી માગતી. સંકટ સમયે કોઈપણ અડચણ વગર પેટ્રોલ સપ્લાય અને ગેસ ચાલુ રહે તે માટે ભારતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા જેવા નવા દેશો સાથે હાથ મિલાવ્યા છે. આ ઉપરાંત દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે પીએનજી કનેક્શનનો વિસ્તાર ઝડપથી વધારવામાં આવી રહ્યો છે. માર્ચ 2026 સુધીમાં લગભગ 3.87 લાખ ગ્રાહકોએ એલપીજી છોડીને પીએનજી કનેક્શન અપનાવ્યા છે, જ્યારે 4.21 લાખ ગ્રાહકોએ પીએનજી કનેક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વડાપ્રધાન મોદીએ મહિલા અનામત વિધેયક, જેને નારી શક્તિ વંદન વિધેયક તેવું નામ અપાયું છે, તે અંગે રાષ્ટ્રને સંબોધતા એક મહત્વનો વિડીયો સંદેશ મૂક્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો દેશની માતૃશક્તિને તેમના પૂર્ણ સામર્થ્ય સાથે રાષ્ટ્રના વિકાસમાં જોડવી અત્યંત અનિવાર્ય છે. મોદીએ કહ્યું છે કે મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય તેમ નથી. વર્ષ 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને સાંસદ, સંસદ અને વિધાનસભામાં 33% પ્રતિનિધિત્વ મળે તે અત્યંત જરૂરી છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી તમામ રાજકીય પક્ષો સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે, જેમાં મોટાભાગના પક્ષોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ મોદીએ તમામ પક્ષોને અપીલ કરી છે કે આગામી 16, 17 અને 18 એપ્રિલના રોજ સંસદમાં આ વિધેયકને કોઈપણ અવરોધ વિના પસાર કરવામાં આવે, જેથી દેશની નારી શક્તિને તેમનો હક મળી શકે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે કાયદાકીય સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત એ વર્તમાન સમયની મોટી માંગ છે. જો આ પ્રક્રિયામાં હવે કોઈપણ પ્રકારનો વિલંબ થશે તો તે લોકશાહી અને રાષ્ટ્રના વિકાસ માટે કમનસીબ ગણાશે. તેમના મતે મહિલાઓની સક્રિય ભાગીદારીથી જ ભારતની લોકશાહી વધુ મજબૂત અને જીવંત બનશે. કેરલમ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ખડગેએ સભામાં જણાવ્યું હતું કે મોદીજીને કહેવાનું કે ગુજરાતની અભણ પ્રજાને તમે મૂર્ખ બનાવી શકો, કેરલની નહીં, કેરલના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં, તેઓ ખૂબ જ હોશિયાર છે, તેઓ શિક્ષિત છે. કેરલના લોકો માત્ર કેરલમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. તેઓ કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા મોકલી રહ્યા છે. આ નિવેદનની ગુજરાતીઓ અને ભાજપ સહિતના સાથી રાજકીય પક્ષો અને આગેવાનો દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી છે, ત્યારે હવે ખડગેએ પોતાના નિવેદન પર માફી માગી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે કેરલમાં તાજેતરમાં આવેલા મારા ચૂંટણી નિવેદન અંગે મારે સ્પષ્ટતા કરવાની કે તે અંગે કેટલીક ગેરસમજ ફેલાઈ છે. આમ છતાં પણ ગુજરાતના લોકોને કોઈ માઠું લાગ્યું હોય તો તેઓ માટે હું દિલગીરી વ્યક્ત કરી માફી માગું છું. ગુજરાતના લોકો પ્રત્યે મને હંમેશા સર્વોચ્ચ આદર રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે. ત્યાંના લોકોની લાગણી દુભાવવાનો મારો ક્યારેય કોઈ હેતુ ન હતો. અને છેલ્લા સમાચાર, આંદામાન ટાપુના નાનકડા હિસ્સારો નાર્કોડેમ ટાપુ પર 7472 કિલોમીટરનો અતિ દીર્ઘ પ્રવાસ કરીને એક વિશિષ્ટ પ્રજાતિનું પક્ષી સેન્ડરલિંગ ભારતનું મહેમાન બનીને આવ્યું છે. આ પક્ષી વિશે આંદામાન પોલીસ વિભાગના વાયરલેસ અધિકારી જી ટિકન્ના અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પક્ષી નિષ્ણાત ડૉક્ટર રાજુ કસુંબેએ પહેલી જ વખત મહત્વનું સંશોધન કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે 2025 એપ્રિલે ઓસ્ટ્રેલિયામાં આ પંખીનું ટેગિંગ થયું હતું. હવે 2 મહિનાથી વધારે સમય સુધી પ્રવાસ ખેડી ભારતના નાર્કોડેમ ટાપુ પર આ પંખી આવ્યું છે. આ સેન્ડરલિંગ પંખી એકમાત્ર એવું પંખી છે જે પૃથ્વીના ઉત્તર ધ્રુવના અસહ્ય ઠંડા પ્રદેશમાં પણ રહે છે, તો પૃથ્વીના સૌથી નીચેના બિંદુ અને પૃથ્વી પરના સૌથી ટાઢા બોળ એન્ટાર્કટિકા ખંડ નજીક આવેલા ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. કદમાં માંડ 7-8 ઇંચ જેવડું અને ફક્ત 40-100 ગ્રામ વજન ધરાવતું સેન્ડરલિંગ તેના લાંબા લાંબા પ્રવાસ માટે જબરી ક્ષમતા ધરાવતું હોવાથી પક્ષી નિષ્ણાતોમાં અને પક્ષી પ્રેમીઓમાં બહુ જ પ્રિય છે. પંખી પરના 3 ટેગના સાંકેતિક શબ્દોના આધારે પક્ષીવિદોએ માહિતી મેળવી હતી કે ઇસ્ટ એશિયન ઓસ્ટ્રેલિયન ફ્લાયવે નામની પક્ષી પ્રેમી સંસ્થાના વિજ્ઞાનીઓએ 2025ની 13 એપ્રિલે આ પંખીને ટેગ કર્યા હતા. આ સંસ્થાના મહિલા પક્ષી નિષ્ણાત શ્રીમતી કેથરીન લેઉંગ અને શ્રીમતી મોરિન ક્રિસ્ટીએ પણ પંખીની આ યાત્રાની ઘટનાને સમર્થન આપ્યું છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.